सततं निजमूर्ति चिन्तकानां अधिकश्वेतमनोहर प्रकाश हृदि दर्शितरं दिव्यरूपमं भगवन्तं तमहं हरिं नमामि। हरिणिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। कृष्ण महाराजाय नमो नमः। ॐ अवतारिणे श्री पूर्णपुरुषोत्तम नारायणाय नमो नमः। आदिगुरु सद्गुरु श्री गुणातीतानंद मुनये नमो नमः। श्री गुरु चरण कमलेभ्यो नमो बोलो स्वामीनारायण भगवान श्री हरे कृष्ण महाराज श्री नारायण मुनि देव श्री लक्ष्मी नारायण देव श्री नर नारायण देव श्री लाडिला घनश्याम महाराज श्री विघ्न विनायक देव कष्टभंजन देवनि जय श्री पांच परमहंसनि जय। दिव्य मंदिर मां बिराजता आपण सौना प्राण समा लाडीला घनश्याम महाराज धनुर्मास ज्ञान यज्ञ ना प्रणेता साधु हृदय दया मूर्ति पूज्यपाद वाला गुरुजी आदिक तमाम ब्रह्मनिष्ठ पूजनीय वाला संतो भगत जीव आदिक पार्षदो आप सर्वे भाविक भक्त जनों ने भाव थी जय स्वामी नारायण। जोत जोताम वाला भक्तो बे दिवस जता रिया गई काल तो आपड़े आपड़ा आदि गुरु गुणातीतानंद स्वामी नो जन्म उत्सव पण खूब आनंद थी मायणो खूब आनंद आयो। हृदय में शांति वर्ते हृदय में माई घाट संकल्प ना थाय एज आपड़ी मोटा में मोटी कमाणी छे जो मने तमने समझाय तो। कारण के आपड़े ज्यारे जगत तरफ दृष्टि करिए छे त्यारे वाला भक्तो अंतर में एना अंतर में केवा केवा घाट थाय छे केवा केवा संकल्पो थाय छे एनु वर्णन थई ना शके। માટે આપણે સૌ ભાગ્યશાળી છીએ પ્રગટ ભગવાનના યોગમાં આવી ગયા છીએ આવા એકાંતિક સાધુના યોગમાં આવી ગયા છીએ આવો સમુદાય આપણને પ્રાપ્ત થયો છે અને આપણે સૌ એ સુખેથી ભગવાનનું ભજન કરીએ છીએ। બહુ સરસ વાલા ભક્તો નાના એવા મૂળજી શર્મા 4 વર્ષની ઉંમરમાં માતાજીને કંઈક નવી નવી વાતો કરે છે અને માતાજીને આશ્ચર્ય થાય છે કે આ શું વાત કરે છે। આમાં રહીને બીજા કોઈક બોલી જાય છે આ ખુદ નથી બોલતા એવું માતાજીને લાગે છે। વાલા ભક્તો અવતરણ 3 તત્વનું થાય 3 વસ્તુનું એક ખુદ ભગવાન એક સત્શાસ્ત્રો અને એક સત્પુરુષોનું। ભગવાનનું અવતરણ થાય એ અધર્મનો નાશ કરી અને ધર્મનું સ્થાપન કરવા માટે અને અનેક એમના જે મુમુક્ષુ જીવાત્માઓ આ પૃથ્વી ઉપર હોય એમને પોતાના મનોરથ પૂર્ણ કરવા માટે, લાડ લડાવવા માટે ભગવાન અવતાર ધારણ કરતા હોય છે. સત્શાસ્ત્રો એમનું પણ અવતરણ થાય છે, પણ એ શાસ્ત્રો વાલા ભક્તો ઋષિમુનિઓ જોગીઓ જતીઓ જે વેદાંતિઓ છે એ દ્વારા થાય છે. વેદોમાં બધું લખ્યું હોય, ઉપનિષદોમાં બધું જ છે, પણ એમનું ભાષ્ય કરે, એમને વાત સમજાવે, એટલે જ તો વાલા ભક્તો જ્યારે જ્ઞાન ઉપજવાની વાત આવે છે ત્યારે શ્રીજી મહારાજ આપણને એમ કહે છે કે જ્ઞાન મેળવવા માટે સત્શાસ્ત્રનું શ્રવણ સત્પુરુષ થકી કરવું. સત્પુરુષો આ પૃથ્વી પર પધારે અને સત્શાસ્ત્રોમાં જે સિદ્ધાંત લખાણા હોય એની વાત જ્યારે જીવને કરે છે ત્યારે જીવ ભગવાનના માર્ગે આગળ ચાલે છે. એટલે સત્શાસ્ત્રનું અવતરણ જે થાય છે ને એ સત્પુરુષો દ્વારા અધૂરું છે. કદાચ આપણા હાથમાં વચનામૃતનું પુસ્તક આવી જાય પણ આપણે જેમ છે એનું રહસ્ય સમજી ના શકીએ કે મહારાજ શું કહેવા માંગે છે. એમ બાલક ભક્તો અનહદ કૃપા કરી અને આપણા સર્વેના માટે આદિગુરુ ગુણાતીતાનંદ સ્વામી આ ધરા ઉપર પધાર્યા અને ભગવાનના સર્વોપરીપણાની વાતો ખુલ્લા દિલથી અને ખુલ્લા મનથી કરી અને અત્યારે આપણે સર્વે એ ભગવાનને જેવા છે એ જાણીએ છીએ. વાલા ભક્તો મૂળજી શર્મા 4 વર્ષની ઉંમરમાં માતાજીને એમ કહે છે કે ભાઈ મારે સાધુ થવાનું છે અને સાથે સાથે અમારા જે આ નાના ભાઈ છે ને સુંદરજી એ પણ સાધુ થશે. અને માતાજીના મનમાં એમ થાય છે કે આને કોકની નજર લાગી છે. ધીમે ધીમે વાલા ભક્તો મૂળજી મોટા થઈ રહ્યા છે અને નિત્ય નવી કંઈક ચેષ્ટાઓ કરે છે અને એમાંથી મને તમને કંઈક બોધ પાઠ મળે છે. મૂળજી શર્મા એક વખત નાના હતા, નાનપણથી જ મૂળજી શર્માને ખૂબ ભજન કરવાનું તાન હતું. નાનપણથી ખૂબ ભગવાનનું સ્મરણ કરતા હતા, ભજન ભક્તિમય જીવન જીવતા હતા. એટલે માતાજીના મનમાં એમ થયું કે આમણે વાત મને કરી છે કે મારે મોટા થઈને સાધુ થવું છે, આ જો અત્યારથી ભક્તિ કરશે હે તો આ ખરેખર હાથમાં નહીં રહ્યું. એટલે સંસારી જીવ ને, એટલે મૂળજી શર્માને કહે છે, મૂળજી તમારે છે ને અત્યારથી ભજન ભક્તિ કરવાની જરૂર નથી, એ તમે વૃદ્ધ થશો ને ત્યારે ભજન ભક્તિ કરજો, અત્યારથી કાંઈ કરવાની જરૂર નથી. અને આ વાત મૂળજી શર્માને થોડી ખટકી અંતરમાં. મૂળજી શર્માને મનમાં થયું કે માતા અમારા છે પણ એમને આ જ્ઞાન તો કરાવવું પડશે કે ભજન ભક્તિ કરવાની કોઈ ઉંમર હોતી નથી. અને હકીકત તો જે બાળ જોબન અવસ્થામાં જે થાય ને એ વૃદ્ધમાં નથી થતું. ત્યારે તો કાંઈ નક્કી નહીં આપણું શરીર આપણો સાથ આપે કે ના આપે. એટલે વાલા ભક્તો બાળ જોબનમાં જો ભગવાન ભજે તો જ વાલા ભક્તો વૃદ્ધપણામાં ભગવાન ભજવા ગમે છે. બાળ જોબનમાં કરે નહીં જો જીવ પ્રભુનો ભજન, વૃદ્ધપણામાં ગમે નહીં ભાવે ભજવા ભગવાન. બાળપણમાં જો ભગવાનનું ભજન આપણે ના કરીએ ને તો વૃદ્ધ થાય ત્યારે ગમે નહીં. આપણે જોઈએ છે ઘણા બાબા ઉભર બેઠા બેઠા વચનામૃતનું પાઠ કરે, વંદુના વચનામૃતનું વાંચન કરે, વંદુના પાઠ કરે, જન્મંગલના પાઠ કરે, આખો દિવસ સતત, અને ઘણા બાકડા ઉપર બેસી બેસી અલક મલકની વાતો કરે છે. આ ડિફરન્સ અહીંયા પ્રગટ જ છે. માટે વાલા ભક્તો વૃદ્ધ અવસ્થાની વાસ્તવિકતા બતાવવાનો સંકલ્પ મૂળજી શર્માએ કર્યો કે હવે આ મારા માતાને બરાબર સમજાવવા તો છે જ કે વૃદ્ધ અવસ્થામાં કોઈ ભજન કરતું નથી. એ સંકલ્પ મૂળજી શર્માએ કર્યો. એટલે એક દિવસ મૂળજી શર્માએ માતાને કહ્યું, માતા તમે અમારી સાથે ચાલો, અમારે તમને બતાવવું છે કે વૃદ્ધ અવસ્થા થાય પછી કેવી રીતે ભજન થાય છે, શું કરે છે, ભજન થાય છે કે નહીં એ અમારે તમને પ્રગટ બતાવવું છે. એટલે માતા આંગળી પકડી અને સાથે ગયા. મૂળજી શર્મા માતાને ગામને ચોરે લઈ આવ્યા અને ત્યાં બેઠા જે બધા વૃદ્ધો હતા એ બધા અલક મલકની વાતો કરતા હતા, ગામ કપાટા મારતા હતા. એક કે હરિભજન કરતા નહોતા. રામજી મંદિર હોવા છતાંય ભગવાનને વાહો દઈને બેહે. ઘણા ગામડે આપણે જોઈએ ને, કોઈ કઈ ભજન ભક્તિ જ નહીં જીવનમાં. અને એમાં આરતીનો સમય થાય એટલે બધા ઉભા થઈને પાછા ઘર ભેગા થઈ જાય. આની એક વાસ્તવિકતા છે. થોડું સાયન્સે એવું દેખાડ્યું છે, નક્કી કર્યું છે કે જે બાળકો હોય અને વૃદ્ધો, જે બાળકો હોય અને જે જુવાન હોય ને, એમને કંઈક મેળવવાની ઝંખના જે હોય ને એ તીવ્ર હોય. એટલે એના દ્વારા એને જે પ્રાપ્ત કરવું એ પ્રાપ્ત કરી શકે છે. અને જ્યારે વૃદ્ધ અવસ્થા આવે ને ત્યારે એ જે ઈચ્છાઓ જે છે ને, એ તરંગો જે અંતરમાં છે ને, એ ક્ષીણ થતા જાય છે, ઓછા થઈ જાય. એટલે પછી એ નો આલોકનું કાંઈ વિશેષ કરી શકે, નો પરલોકનું કાંઈ વિશેષ કરી શકે. માટે વાલા ભક્તો, જ્યાં સુધી યુવાની અવસ્થા છે, બાળ અવસ્થા છે, ત્યાં સુધી જેટલું ભજન થાય એટલું કરી લેવું. અને એમાં ગુરુજીની આજ્ઞાથી આ બધા યુવાનો ઓનલાઈન મંત્ર લેખન કેટલું કરે છે, 45-45, 40-40 લાખ મહિનામાં મંત્ર લેખન લખી નાખે. એટલે કલાક કલાક, બબે કલાક, ત્રણ ત્રણ કલાક બેસે, જ્યારે સમય મળે ત્યારે 15-20 મિનિટ બેન ભજન કરી લે. આ ઈચ્છા વાળા ભક્તો આપણા હૃદયમાં પ્રગટ કરનારા એક મહાપુરુષ જ છે. બાકી જીવને ક્યાં ભજન કરવાનું તાન છે જ. આ બતાવ્યું મૂળજી શર્માએ કે જો માતા આ બધા શું કરે છે. માટે આપણે ભાગ્યશાળી છીએ કે આવા મહાન પુરુષોના ચરણોમાં આપણે આળોટીએ છીએ ને એમના વચનમાં રહીને આપણે ભજન કરી શકીએ છીએ. અને માતાએ આ જોયું અને તરત જ માતા જાગી ગયા. ખરેખર ભજન ભક્તિ નથી થતા વૃદ્ધ અવસ્થામાં. અને પછી તો માતાએ મૂળજી શર્માને ક્યારેય રોક્યા ટોક્યા નહોતા. જેટલું ભજન કરે માતા કરવા દે, ક્યારે રોકે નહીં, ટોકે નહીં. કારણ કે આમ તો જો કે આત્માનંદ સ્વામીના શિષ્ય હતા એટલે કંઈક તો હૈયામાં ગુણ તો આવ્યા જ હોય, એમને સીવ્યા હોય. અને બીજી બાબતી કે અનાદિ મૂળ અક્ષર બ્રહ્મના માતા હતા, હે, આમ તો જ્ઞાન તો હોય જ, પણ એ સુષુપ્તિ અવસ્થામાં હતું અને મૂળજી શર્માએ એને જગાડી દીધા. મૂળજી શર્મા કે આમે કહેવાય છે ને કે ગડપણમાં ગોવિંદ નહીં પણ ગોથા ખાય, હે, ગોવિંદ ભજાય નહીં. વાલા ભક્તો, મૂળજી શર્માએ આવી વાત કરી અને આપણને સર્વેને એ નાની ઉંમરમાં મૂળજી શર્મા જે હતા એ બોધ પાઠવે છે. ધીમે ધીમે મોટા થયા અને વાલા ભક્તો, મૂળજી શર્મા 8 વર્ષના થયા છે. 8 વર્ષની ઉંમરે આપી મૂળજી ને જનોઈ,
8 વર્ષની
ને જનોઈ, 8 વર્ષની ઉંમરે આપી મૂળજી ને જનો. આપી ભણો વિદ્યા કાશી માં જઈ, શુકલજીએ શીખ્યા પી ભણો વિદ્યા કાશી માં જઈ, ભણવા જેવી બ્રહ્મ વિદ્યા અમને સિદ્ધ છે અનાદિથી, ભણવા જેવી બ્રહ્મ વિદ્યા સિદ્ધ છે અનાદિથી. પ્રભુ પોતે પધારશે કાશી જવાની જરૂર નથી,
પ્રભુ પોતે પધારશે કાશી જવાની જરૂર નથી,
પ્રભુ પોતે પધારશે.
કાશી જવાની જરૂર નથી,
પ્રભુ પોતે પધારશે, કાશી જવાની જરૂર નથી.
8 વર્ષ ઉંમરે વિક્રમ સંવત 1848 જેઠ સુદ પાંચમ ના દિવસે વાલા ભક્તો મૂળજી શર્મા ને જનોઈ અપાવી. એ વિધિ ચાલે, વિધિમાં એવું આવે કે જે ભૂદેવ જે વિધિ કરાવે ને એ કાશી જઈને વિદ્યા ભણવાની આગ વાત કરે. આપણે કેમ તમારે સંસારમાં લગ્ન પ્રસંગ હોય અને કેવો ઉત્સાહ હોય એવી રીતે બ્રાહ્મણમાં જનોઈ આપવો એ મોટો પ્રસંગ હોય. અને એ પ્રસંગે ભૂદેવજી એવું કીધું કે તમે કાશી જઈને વિદ્યા પ્રાપ્ત કરો, ભણો. અને ત્યારે મૂળજી શર્મા કેવી વાત કરે છે, એ ભણવા જેવી તો એક બ્રહ્મ વિદ્યા છે, કાશી જવાની જરૂર શું છે, કાશી જવાની જરૂર નથી. અરે થોડા સમયમાં જેના ચરણોમાં કોટી કોટી કાશી જેવા તીર્થ વૈસા છે તે પ્રગટ ભગવાન અહીં પધારશે, તેને છોડીને કાશી શા માટે જઈએ, શું કામ કાશી જવું ભાઈ. જેના ચરણોમાં કોટી કોટી કાશી જેવા તીર્થો વાસ કરીને રહ્યા છે એ ખુદ ભગવાન જ્યારે અહીંયા પધારવાના હોય ત્યારે મૂળજી શર્મા કહે છે કાશી જવાની જરૂર નથી. પણ આ અગમ નિગમની વાતો ભટજી ક્યાંથી સમજી શકે, મૂળજી શર્મા શું કહે છે આ ભટજીને કાંઈ ખબર નહોતી પડતી. અને વિધિમાં માં પાસે જઈને મૂળજી શર્મા ભિક્ષા માગે છે અને માતાજી પાસે ભિક્ષા માગી અને માતાજીએ જોડી છલકાવી દીધી અને કહે છે માતાજી મૂળજી શર્માને બેટા સ્વસ્તિ બોલો, વિધિમાં આવતું હશે. અને ત્યારે મૂળજી શર્મા થોડા ઘસા અને હસતા હસતા કહે છે માં એ મારા જેવો દીકરો મળ્યો, તમારું 1000 વાર સ્વસ્તિ થઈ ગયું. એક વારની શું વાત કરવી, માતા મારા જેવો તમને દીકરો મળ્યો, તમારું તો 1000 વાર સ્વસ્તિ થઈ ગયું છે. અને પ્રગટ પૃથ્વી ઉપર ભગવાન પધારશે ત્યારે સ્વસ્તિનો તો અષાઢી મેઘ વરસવાનો છે અને માણસોનું સ્વસ્તિ થશે જ, પરંતુ એમના યોગમાં આવનારા પશુ પંખીઓ જે જીવ પ્રાણી માત્ર એ બધાયનું સ્વસ્તિ થઈ જશે. લ્યો માતાએ ખાલી એક વાર કીધું તું બેટા સ્વસ્તિ બોલો અને મૂળજી શર્માએ તો કેવી વાત કરી દીધી. મૂળજી શર્મા આવી વાત કરે છે પણ મૂળજી શું કહે છે એ કોઈને કઈ સમજાય નહીં, માતાજીને પણ સમજાય નહીં. બધા એક નજરે એની સામે જોઈ રહે છે કે આ મૂળજી શર્મા શું વાતો કરે છે, નાનો એવો છોકરો છે પણ આ કેવી કેવી વાત કરે છે. પછી ઘણાયના મનમાં એમ થાય કે આમાં આ છોકરો બોલતો નથી, હૈયામાં રહીને બીજા કોઈક બોલી જાય છે. ઘણી વાર એમ માણસોના કંઈક સ્વભાવ પ્રકૃતિથી વિરુદ્ધ કંઈક વાત કરે ને ત્યારે આપણે કહીએ ને કે આ બોલતો નથી, કોકના શબ્દ પડ્યા છે, હે બાકી આ બોલે નહીં આવી રીતે. આ બધાને એમ થાય કે આ મૂળજી બોલતો નથી, કારણ ઉંમર નાની લાગે અને વાત મોટી મોટી કરે, એટલે એમ થાય છે કે આમાં રહીને કોક બીજા બોલી જાય છે. વાલા ભક્તો, મૂળજી શર્માને નાનપણથી જ કથા વાર્તાનો ખૂબ રસ હતો, શોખ હોય એક પ્રકારનો. ઘણા એને નાના હોય એટલે જો ને વિડીયો ગેમ ને મોબાઈલ ને એવા બધા રમવાનો શોખ હોય, પણ આ મૂળજી શર્માને નાનપણથી કથા વાર્તા સાંભળવાનો શોખ હતો, રસ હતો. જે આ બધા બાળકો છે ને એ માયલા છે, હે આને કથા વાર્તામાં હવારવારમાં આવી જાય એટલે ગજબની વાત કહેવાય. કથા વાર્તાનો પ્રસંગ ભાદરા ગામમાં ગમે ત્યારે થાય, કોઈ ભૂદેવજી કથા વાર્તા કરવા આવે તો મૂળજી શર્મા અચૂક પહોંચી જતા અને કથા વાર્તાનું શ્રવણ કરતા. ભાદરા ગામમાં વાલા ભક્તો એક વખત ભાગવતની કથા ગામના ચોરે ગોઠવાણી આયોજન થયું અને ખૂબ મોટી સંખ્યામાં એ ભાગવતની કથા સાંભળવા માટે બધા ગ્રામજનો ભેગા થતા અને ભટજી એ કથાનું શ્રવણ કરાવતા હતા. પણ ભટજીના અંતરમાં એમ હતું કે હું જ્ઞાની છું, એવો થોડોક અભિમાન હતો, થોડુંક માન હતું એવું. અને એમને એમ થાય કે હું જ્ઞાની છું એ બધાને ખબર પડે. એટલે ભટજી શું કરે, ભટજી બધાને પૂછે કે તમારે કઈક પ્રશ્ન હોય તો તમ તારે મને છે ને પૂછવું, હું તમને ઉત્તર આપીશ. એ ભટજી બોલે કે તા હું નહીં કહું. હે ભટજીને એમ હતું કે કોક કઈક પ્રશ્ન પૂછે ને આપણે ઉત્તર આપીએ એટલે એમ થાય ને બધાને કે હું મોટો જ્ઞાની એમ. આજ મુમુક્ષુને આજ જીવને મોટામાં મોટું નડે છે, માન કયો, અભિમાન કયો. શ્રીજી મહારાજે અંત્યના 12મા વચનામૃતમાં ચોખ્ખી વાત કરી છે, સ્ટાર્ટિંગમાં જ પહેલી જ વાત છે, જેને પોતાનું આત્યંતિક કલ્યાણ ઈચ્છવું હોય તેને કોઈ પ્રકારનું માન રાખવું નહીં. કોઈ એટલે કોઈ પ્રકારનું નહીં. થોડીક વિગત મહારાજે બતાવી, હું પંડિત છું, હું રૂપવાન છું, ધનવાન છું, હે કોઈ પ્રકારનું નહીં. તો આ ભગવાન કહે છે કે એનું કલ્યાણ થાય. આ ભટ્ટ બાપાને એમ હતું કે હું થોડુંક એમ આમ જમાવટ કરી દઉં, બધા મને પ્રશ્ન પૂછે ને હું એનો ઉત્તર આપું ને બધાના હૈયામ એમ થઈ જાય. બરાબર, ભટ્ટ બાપા બહુ જ્ઞાનીઓ. પણ ગામડાના લોકો, એમને તો શું પ્રશ્ન ઊભા થાય. એટલે બધા લોકો એમ કે ભટ્ટ બાપા તમે કથા તમે તમારે હાકો, અમારે કાંઈ પરસન બરસન કરતા આવડે નહીં, હે કોઈ પ્રશ્ન કરતા આવડે નહીં, તમે કથા અહીં ક્યાં રાખો, અમે સાંભળી. એટલે ઘડીક પાછી કથા ચાલુ રાખી. થોડોક સમય થયો ને પછી પાછું એમના મનમાં ઓલું પાછું ઊભું થયું. એટલે પાછું પૂછ્યું કે કોઈને કંઈ પ્રશ્ન હોય તો પૂછજો, અમે ઉત્તર આપશું જે આવડે. અને પછી પાછું ગામના લોકોએ ના પાડી કે બાપા પ્રશ્ન કાંઈ નથી, તમે તમારે કથા હાકો. અને ત્રીજી વાર પૂછ્યું થોડી વાર પછી કે કઈ પ્રશ્ન હોય તો પૂછો. અને વાલા ભક્તો, ત્રીજી વાર પૂછ્યો એટલે ગામડાના લોકો બધા આમ ભલે પ્રશ્ન ન પૂછે, આમ કોઠાવું જ ખરી, હે કે આમને છે ને આમ જવાબ આમ માનશે નહીં. એટલે બધા ભેગા થઈને બધાને ખબર તો હતી આ મૂળજી છે ને બહુ મોટી મોટી વાતો કરે છે, ભલે ઉંમર નાની છે વાતો બહુ મોટી કરે છે. એટલે બધા એમ કીધું ભેગા થઈ, ભટ્ટ બાપા ઉપર્યો ઘડી, અમારા આખા ગામ વતી છે ને આ એક મૂળજી તમને પ્રશ્ન પૂછશે, અમારે કોઈને પૂછવાની જરૂર નથી. અને મૂળજી શર્મા આગળ આવ્યા એટલે ભટ્ટ બાપાએ જોયું કે આ તો નાનો બાળક છે, હું પ્રશ્ન પૂછી પૂછીને પૂછશે. ભટ્ટજી કે પૂછો પૂછો તમે તમારે. મૂળજી શર્મા કે રહેવા દો, અમારે કાંઈ પ્રશ્ન નથી પૂછવા. તો કે ના ના તમે પૂછો, બધાએ કીધું છે એટલે. અને મૂળજી શર્મા ખાલી ચાર શબ્દના પ્રશ્ન પૂછ્યો, કારણ મોટું કે કાર્ય, આટલો જ પ્રશ્ન પૂછ્યો, કારણ મોટું કે કાર્ય. જો કે આમાંથી ગણાયને એનો ઉત્તર આવડતો હશે, નહીં આવડે છે ને, હા કે ના, નહી લે આલે. વર્ષોથી આપણે સત્સંગમાં સાંભળીએ છીએ, બધી વાતો સાંભળીએ છીએ, કથા વાર્તામાં બેસીએ તોય ખબર નહીં કારણ મોટું કે કાર્ય. આજે કોણ કોણ કાર્ય કહે છે આંગળી ઉછી કરો. કોઈ નહીં. કોણ કોણ કારણ કહે છે એ આંગળી ઉછી કરો. આ બે માંથી એક નથી કહેતા, કઈક તો કેવું જોઈએ ને તમારે. કાર્ય મોટું કે કારણ, હાલો એ નક્કી કરો તમે. કે ખબર જ નથી, હવે પડી જાય. કારણ મોટું કોણ કોણ કેટલા કહે છે, બહુ ઓછી સંખ્યામાં. અચ્છા કોને ખબર નથી આંગળી વિશે કરો. એમાં નહી, આ તમે બધા હુતા છો, જાગો છો. મૂળજી શર્માએ આવો પ્રશ્ન પૂછ્યો, કારણ મોટું કે કાર્ય. અને ભટ્ટજીને એમ અંતરમાં થયું કે પ્રશ્ન તો બહુ મોટો પૂછ્યો, આમ દેખાય છે નાના બાળક જેવું, હવે કરવું હું. પછી ગોટાળા વાળા, હે કંઈક ઉત્તર આપે એટલે મૂળજી પાછા એના પ્રતિ ઉત્તરમાં કંઈક પ્રશ્ન પૂછે એટલે એનું સોલ્યુશન થાય જ નહીં, ઉત્તર આવે જ નહીં. અને પછી લોકોને એમ થયું કે હા હા જુઓ અમારા ગામનો મૂળજી એમ, એને ભલે કઈ ન આવડે. તમારે નહીં કુટુંબમાં પરિવારમાં કઈક એક એવો હોય ને વિદ્વાન, કે એક કઈક વિદેશ પોઈ ગયો હોય, કે કઈક સારું કામ કરતા હોય, તો એનો વટ આપણને હોય પાછો. હા એમ એ આપણો એમ. તો આવા પ્રગટ ભગવાન મળ્યા, આવા અનાદિ મૂળ અક્ષર મૂર્તિ આપણા આદિ ગુરુ, આવા સંતોના યોગમાં આપણે બેઠા, એનો કેફ ન હોવો જોઈએ આપણને? એનો આપણને પાવર હોવો જોઈએ. આ ગામના લોકોને એમ, જો છે ને અમારા ગામના પણ મૂળજી. એટલે પછી ભટજી ઉત્તર આપતા રહ્યા, પણ મૂળજી પાછા પ્રશ્ન પૂછે, અને બહુ પ્રશ્ન ઉત્તરી હામાં મે થઈ. પછી ભટજી છે ને બોઠા પડ્યા. પછી ભટજીનું અભિમાન ઓગળ્યું અને ભટજી એમ કહે છે, મૂળજી હવે તમે એનો ઉત્તર આપો. જેને ખબર ન હોય ને એની માટે આ ઉત્તર મૂળજી શર્મા કરે છે. હવે ઉત્તર આપ્યા પછી તમે નક્કી કરીને મારે પાસે આંગળી ઊંચી કરાવી તો છે જ, હાવ બેઠા રહેવું સારું નહીં. મૂળજી શર્મા કહે છે, કાર્ય દેખાવે મોટું છે. આપણે જે કાંઈ પણ જોઈએ છીએ, જે કાંઈ પણ દેખાય છે, બધું કાર્ય કહેવાય. વિશાળ કાર્ય દેખાય આપણને, પણ કારણની તોલે આવે નહીં. કારણ દેખાવે નાનું છે, પણ દ્રષ્ટાંત એક નાનું છે કે વડલાના નાના બીજમાં વીઘા એકનો વડલો થાય છે મોટો. હે, નાનું એવું બીજ હોય પણ વડલો કેવડો મોટો થઈ જાય છે. ઝીણા જણાતા કારણમાં વિશાળ કાર્ય સમાયેલું છે, માટે વડ બાપા કારણ મોટું અને કાર્ય નાનું. હવે હું મોટું આંગળી વિશે કરો, કોણ કે કારણ મોટું આંગળી વિશે કરો. હલો ખિસ્સામાંથી હાથ તો બહાર કાઢો, લ્યો બોલો. આવું છે આપણું. હે વાલા ભક્તો, કારણ મોટું અને કાર્ય ભલે કદાચ મોટું દેખાય, પણ એના નિમિત્તે છે. એ કારણ હોય તો જ કાર્ય થઈ શકે છે, માટે કારણ મોટું. ભટ્ટ બાપાએ હાથ જોડ્યા કે બાપા તમે મહાન છો. મૂળજી શર્મા નાની ઉંમરના હતા, આ લોકનો વિવેક હોય, હે મોટી ઉંમરના હોય, એટલે એમને માન સન્માન આપીએ. નિર્માની ભાવે મૂળજી શર્માએ સામે હાથ જોડ્યા, ભટ્ટ બાપા તમારી ઉંમર મોટી, તમે જ્ઞાની, તમે ભાગવતની કથા કરો છો, માટે તમે બધી રીતે મોટા છો, તમે કથા ચાલુ રાખો. વાલા ભક્તો, ક્યારે આપણે કોઈ પ્રકારનું અભિમાન રાખવું નહીં. ભગવાનનું એક નામ છે ગર્વગંજન. કદાચ કંઈક ગુણ આપણામાં હોય, કંઈક આવડત હોય, આપણે કદાચ રૂપાળા હોય, કદાચ રૂપિયાવાળા હોય, પણ એનું માન ક્યારે આપણે રાખવું નહીં. કારણ કે જો એ અભિમાન આપણામાં હશે તો એ ભગવાનને ક્યારે ગમતું નથી. શ્રી હરિચરિત્રામૃત સાગરમાં શ્રી હરિજી મહારાજ, વાલા ભક્તો અભિમાન ઉપર, અભિમાની વ્યક્તિ ઉપર અમારે રુચિ છે એ વાત કરે છે. અભિમાન કોઈ ગુણ કો સંત સે રખના નહી, અભિમાન કોઈ ગુણ કો સંત સે રખના નહી,
અભિમાન કોઈ ગુણ કો સંત સે રખના નહી.
અભિમાની જન ઉપરી,
અભિમાની જન ઉપરી,
ઓ અભિમાની જન ઉપરી,
અભિમાની જન ઉપરી,
અરુચિ અમાર રહાઈ, અરુચિ અમાર રહાઈ.
અભિમાન કોઈ ગુણ કો સંત સે રખના નહી,
અભિમાન કોઈ ગુણ કો સંત સે રખના નહી,
અભિમાન કોઈ ગુણ કો સંત સે રખના નહી.
કોઈ પ્રકારે કોઈ પ્રકારનું માન સાધુ પાસે આપણે રાખવું નહીં, આવું શ્રીજી મહારાજ કહે છે. મહારાજ કહે સાધુ સામે તો કોઈ પ્રકારનું માન રાખવું નહીં, અભિમાની જન ઉપર અમારે અરુચિ વર્તે છે. જો ભગવાનને આપણી ઉપર અરુચિ વર્તે તો આપણે ગમે એટલી મહેનત કરીશું, ગમે એટલી ભક્તિ કરવાના પ્રયત્ન કરીશું, સાધના કરશું, પણ એનું ફળ મહારાજ આપણને કાંઈ આપશે નહીં, કારણ કે એને અરુચિ વર્તે છે. આ લોકનું કદાચ કંઈક આપણી પાસે સારું સારું હોય, એનું આપણને માન હોય, એ જુદી વાત, એ પણ ન રખાય. અરે આપણે આધ્યાત્મિક માર્ગમાં જે ભજન ભક્તિ કરતા હોય, થોડો બહુ ત્યાગ રાખતા હોય, ધર્મ પાળતા હોય, બધા કરતા સારું, એનું પણ વાલા ભક્તો આપણે ધ્યાન રાખવું જોઈએ કે એનું પણ માન ન આવે. જો એનું પણ માન આવશે તો એ ભક્તિ બધી એળે જશે. માટે ભગવાનને અરુચિ વર્તે એવું આપણે ક્યારેય કરવું નહીં. ભગવાનને માની માણસ તો બિલકુલ ગમતા જ નથી એવી વારે વારે શ્રીજી મહારાજ પણ વાત કરે છે. વાલા ભક્તો, વિક્રમ સંમત 1849 અષાઢ સુધી દસમને દિવસે શુક્રવારના રોજ મૂળજી શર્માના પિતા ભોળાનાથ શરીર છોડ્યું છે, દેહનો ત્યાગ કર્યો. મૂળજી 7 વર્ષની ઉંમરના હતા એ સમયે, અને મૂળજી ત્યારે કહે છે, માં મારા પિતા ધામમાં ગયા અને ધામના ધણી છે ને વનમાં પધાર્યા છે. શ્રીજી મહારાજે વન વિચરણની શરૂઆત કરી અને મૂળજી શર્મા એમ કહે છે, મારા પિતા ધામમાં ગયા. આવી વાત જ્યારે મૂળજીએ કરી ત્યારે એ બધા વચ્ચે દેવજી નામે એક બાળક બેઠો હતો, એક છોકરો હતો, એ કે અમને ખબર કેમ પડે કે તમારા પિતા ધામમાં ગયા છે. અને આવી વાત જ્યારે દેવજીએ કરી ત્યારે મૂળજી શર્માએ એ દેવજીની સામે એકાગ્ર દ્રષ્ટિ કરીને જોયું, ત્યાં તો એ દેવજીને સમાધિ થઈ. સમાધિમાં અનેક ધામમાં ગયા, બધે મૂળજી શર્માના પિતા જે ભોળાનાથ હતા એમને ગોતતા હતા, અને બધે જાતા જાતા એ દેવજી કૈલાશ ધામમાં ગયો, અને પછી ત્યાં ભોળાનાથની સાથે ભોળાનાથ બેઠા હતા, મહાદેવની સાથે ભોળાનાથ બેઠા હતા. અને જ્યારે એ સમાધિમાંથી જાગી ગયા ત્યારે અહીંયા આવીને કીધું કે ભાઈ, તમારા પિતા ભોળાનાથ એ તો કૈલાશમાં ગયા છે. અને ત્યારે મૂળજી કહે, આત્માનંદ સ્વામીના આશીર્વાદ એમની ઉપર ઘણા હતા, રામાનંદ સ્વામીનો પણ યોગ હતો, પણ તેમ છતાંય ભોળાનાથની ઉપાસના હતી એટલે કૈલાશમાં ગયા છે. વાલા ભક્તો, આપણે કદાચ સત્સંગના યોગમાં આવી જઈએ, પણ ભગવાનની ઉપાસના જો સુદૃઢ નહીં હોય, સર્વોપરી સર્વ કારણના કારણ સર્વ અવતારના અવતારી એવી ઉપાસનાની ગાંઠ આપણે હૈયામાં નહીં બાંધી હોય ને, તો અક્ષરધામમાં નહીં કદાચ આપણે બીજે જશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા છતાંય આવા અનેક દાખલા શાસ્ત્રોમાં લખેલા છે. ઘણા ઘણા સંતો પણ વૈકુંઠમાં ગોલોકમાં ગયા છે, ત્યાં પણ બ્રહ્માનંદ સ્વામીના મુક્તાનંદ સ્વામીના ભજન ગવાય છે. કંઠસ્થ તો હોય ભગવાનના કીર્તનો, મુખમાં નામ હોય સ્વામિનારાયણ સ્વામિનારાયણ, પણ હૈયામાં જો ભગવાનને જેવા છે એવા ન જાણ્યા હોય, ભગવાનનો સર્વોપરી નિશ્ચય ના થયો હોય, તો બીજે જઈને અટકશું. માટે જેને જેને અક્ષરધામમાં જવું હોય, મૂળજી શર્મા આપણને એ શીખવાડવા માગે છે કે ભગવાનને જેવા છે એવા જાણવા, ભગવાનની સુદૃઢ ઉપાસના કરવી. મૂળજી શર્માએ આંખો મીચી અને સમાધિમાં ગયા, અને સંકલ્પ શક્તિથી, મૂળ અક્ષર હતા ને, સંકલ્પ શક્તિથી ભોળાનાથને કૈલાશમાંથી લઈને અક્ષરધામમાં મૂકી દીધા. અને પછી પાછે જાગીને કહે, હવે બાપા ધામમાં ગયા છે, યોગ થઈ ગયો હતો ને. વાલા ભક્તો, નાની ઉંમરમાં આપણને કેટલા બોધ પાઠ આપે છે મૂળજી શર્મા નાના, પણ તેમ છતાંય જન્મસિદ્ધ જ્ઞાની હતા, ખૂબ જિજ્ઞાસુ હતા. ભાદરામાં કોઈ પણ ધર્મગુરુ આવે, એમની પાસે બેસે, વાતો સાંભળે, વાતોમાંથી સાર સાર ગ્રહણ કરે અને એમાંથી એ જીવનમાં ઉતારે. કેવી નાની એવી ચેષ્ટા દ્વારા વાલા ભક્તો આપણને સમજાવે છે. આપણે શ્રવણ કરતા હોય પણ એમાંથી આપણે સાર સાર ગ્રહણ કરીને આપણે આપણા જીવનમાં ન ઉતારીએ તો એ વાત આપણને અસર થતી નથી. નાની એવી ઉંમરમાં પણ જ્યારે જ્યારે કોઈક ધર્મગુરુઓ એ ભાદરા ગામમાં આવે કે આજુબાજુના ગામમાં આવે, તરત ત્યાં પોગી જાય અને કથા વાર્તાનું શ્રવણ કરે અને કથામાં જે સરસ વાત આવે એને આચરણમાં મૂકી દે, અને જે કથામાં સારી વાતો આવે ને આચરણમાં ન મૂકે ત્યારે વાલા ભક્તો અંતરમાંથી દોષો છે ને એ હટતા નથી, એ પીડા આપે. વાતો સાંભળે પણ મૂળજી શર્મા એક સદપુરુષની ખોજમાં હતા કે એવા એક ઓલિયા પુરુષ મળી જાય કે ભગવાનની ઉપાસના દ્રઢ હોય અને એ ભગવાનની વાતો કરે અને આપણને ભગવાનમાં જોડે, પોતાનું જીવન પણ શુદ્ધ હોય એવી એક ખોજ હતી. ઘણા ધર્મગુરુઓ આવતા પણ ઘણાના જીવનમાં જોયો તો વાતો મોટી મોટી હોય પણ આચરણમાં કાંઈ ન હોય, અંતરમાં દોષોથી ખરડાયેલા હોય, વાતો કદાચ ભલે સારી કરતા હોય અને કોઈક કોઈક તો કાતો ભગવાનનું ખંડન કરતા હોય, ભગવાનના આકારનું ખંડન કરતા હોય, ભગવાનને નિરાકાર કહેતા હોય, અને કોઈક કોઈક એવા પણ મળે કે જે વિધિ નિષેધને ખોટા કરે. માટે ક્યાંય મૂળજી શર્માનું મન ભાવે નહીં. કેટલા એવા છે ધર્મગુરુઓ કદાચ હોય કે વાતો તો ઘણી સારી કરતા હોય પણ એમના જીવનમાં જ્યારે કાંઈ હોય નહીં એવા સદગુણો, ત્યારે વાલા ભક્તો શ્રવણ કરતા શ્રોતાઓને કાંઈ અસર થતી નથી. પૂજ્યપાદ ગુરુજી આપણને વારે વારે કહે ને, અમને તો વારે વારે કહે, જ્યારે આવો કંઈક પ્રસંગ બને ગુરુજી પાસે જઈએ, ગુરુજી એમ કહે પોતાના જીવાત્માના માટે આ બધી કથા કરવી, હે વર્તનમાં હશે તો એ વ્યક્તિને અસર કરશે. વર્તન વાતું કરે એવું કહેવાય, બાકી ના થાય. આપણને એમ થાય ભલે પૂજ્યપાદ ગુરુજી એકદમ સરળ ભાષામાં અને સાદી ભાષામાં પોતાની એક લેવલમાં વાતો કરે છે, પણ ઘણી વાર આપણે નોટિસ કર્યું છે ગુરુજી પણ અમને એમ કહે કે જેટલું વર્તનમાં હોય ને એટલી વાતો કરવી, થાય એટલું કેવું, વિશેષ કાંઈક મોટી મોટી વાતો કરીને કે કાંઈક થવાનું હોય નહીં, આપણાથી ન થતું હોય, એમનાથી ન થતું હોય, તો એ કરીને શું ફાયદો. ત્યારે આપણને એ પરંપરા આજે પણ દેખાય છે, જે મૂળજીને ખોજ હતી એવા મહાપુરુષોની આજે આપણને છે, મળી છે. એક વખત રામાનંદ સ્વામી ગામડે વિચરણ કરતા કરતા વાલા ભક્તો શેખપાટ પધાર્યા છે. રામાનંદ સ્વામીની શાંત પ્રકૃતિ, પ્રભાવશાળી મૂર્તિ અને એ રામાનંદ સ્વામી શેખપાટ પધાર્યા એટલે મૂળજી શર્માને એમના ફ્રેન્ડ હતા ને લાલજી સુતાર મિત્ર, એમણે સમાચાર મોકલા, સમાગમ કરવા જેવા સદગુરુ મળ્યા છે, અહીંયા આવ્યા છે, માટે શેખપાટ આવો અને આપણે બે સમાગમ કરીએ. અને મૂળજી શર્મા તુરંત તૈયાર થયા અને શેખપાટ ગયા. મિત્ર આને કહેવાયો, જેને કંઈક સારી વાત, ભગવાન સંબંધી વાત કંઈક પ્રાપ્ત થઈ હોય, એવો કંઈક ઉપાય પોતાને મળ્યો હોય કે ભગવાનનો સુખ આવે, ભગવાનમાં આગળ જોડાવાય, અને એ જેના મિત્ર હોય ને એને અવશ્ય વાત કરે, ભલે એને કદાચ ખરાબ લાગે, ખોટી લાગે, પણ દુઃખ આપીને પણ સાચી વાત કરે એનું નામ મિત્ર કહેવાય. વાલા ભક્તો આ સાચી મિત્રતા આપણને આજે અહીંયા મૂળજી શર્મા અને લાલજી સુતારમાં દેખાય છે. તરત જ લાલજી સુતારને એમ થયું કે મૂળજીને સમાચાર મોકલા અને તરત મૂળજી શર્મા આવી ગયા અને રામાનંદ સ્વામીનો સમાગમ કરીને બંને જણાને ખૂબ સારો યોગ થયો અને બંને જે ગોતતા હતા એ સદગુરુની શોધ એ પૂરી થઈ હતી. બંનેના અંતરમાં અહો ભાવ થવા લાગ્યો અને સ્વામી વાતો કરીને થોડા દિવસ પછી ત્યાંથી સોરઠ દેશમાં પધાર્યા અને પછી મૂળજી શર્મા પાછા ભાદરા પધારે છે. લાલજી અને મૂળજી શર્મા બંને વાલા ભક્તો પરસ્પર ખૂબ હેત રાખતા હતા, આત્મીયતાથી રહેતા હતા, બંને એકબીજા વગર રહી ના શકે એવો પ્રેમ પરસ્પર હતો. મિત્ર આવા રાખવાઓ જે આપણને ભગવાન સંબંધે જ કાર્ય કરાવે, એવા જ સંકલ્પ કરાવે અને ભગવાનની કથા વાર્તા કીર્તન દ્વારા આપણને ભગવાનમાં જોડે. બાકી મિત્રના ઘણા ઘણા લક્ષણો છે, બધા વેરાયટી મિત્રો છે, પણ આપણે તો ભગવાનમાં જે જોડે એવા મિત્રની શોધ રાખવી અને એ મળી જાય ત્યારે એની સાથે ગાઢ પ્રીતિ કરવી તો આપણને ભગવાનમાં જોડે છે. બંને પરસ્પર એકબીજા વગર રહી શકે નહીં એવી મિત્રતા હતી. બંને જણા આખો દિવસ પોતપોતાનું કામ પતાવી વાલા ભક્તો ગામથી નીકળી અને બંને ગામની વચ્ચે એક પુરાતની વડલો હતો ત્યાં આવીને બેસે.
પુરાતની વાવે વડલો વળી દેરામાં મહાદેવજી જુગલ બંધી ત્યાં જામતી સુથાર લાલજી ને મૂળજી
જુગલ બંધી જામે હો. હા, પુરાતની વાવ મહાદેવની ત્યાં એક ડેરામાં મહાદેવજી હતા અને એ વડલા નીચે બંને બેસી અને મોડી રાત સુધી સત્સંગ કરે. મોડી રાત સુધી સત્સંગની વાતો કરે, કથા વાર્તા કરે. અત્યારે પણ ઘણા યુવાનો હોય યુવા અવસ્થામાં મોડી રાત સુધી જાગે છે, પણ આ મૂળજીનું જ્યારે જીવન આપણે સાંભળી રહ્યા છીએ ત્યારે એ વાતને આપણે ગ્રહણ કરીએ. કદાચ જાગીએ, પણ જાગીને શું કરવું? ભગવાનની કથા વાર્તા સાંભળવી, ભગવાન સંબંધી કાર્ય કરવું, બીજું ત્રીજું કાર્ય વાલા ભક્તો કરવું થઈ બને ત્યાં સુધી. મોડી રાત સુધી સત્સંગ કરે અને પાછા સવારે પોતપોતાને કામે વળગી જાય અને વાલા ભક્તો આવી રીતે એ મૂળજી શર્મા અને લાલજી સુતાર બંનેની ભૂખ જે સત્સંગની હતી અને એ જે શ્રદ્ધા હતી એ ધન્યવાદ. કારણ કે આવી ભૂખ આવી શ્રદ્ધા, હે, આ મોડી મોડી રાત સુધી સત્સંગની વાતો સાંભળવી, હવારે પાછું કામે વળગી જવું, હે, એવું પાછું નહીં તમારી જેમ કે હવારે 10-11 વાગે ઉઠીને જાગીએ તો એ ચાલે, એવું જ નહોતું. કામ કરવાનું હોય પાછા કામે વળગી જતા હતા. વિક્રમ સંવત 1856 ની સાલ શ્રાવણ મહિનો, વાલા ભક્તો એ મહિનામાં વર્ણી વેશે વન વિચરણ કરતા કરતા શ્રીજી મહારાજ લોજમાં પધારે છે અને આ સમાચાર મૂળજી માતાને આપે છે કે હે માતા, સર્વેના ધણી જે કહેવાય છે ભગવાન વનમાં ફરતા ફરતા લોજમાં પધાર્યા છે અને સાંભળી લ્યો માતા થોડા જ દિવસમાં અહીં પણ આવશે અને તમને જે આત્માનંદ સ્વામીનું વરદાન પ્રાપ્ત થયું હતું એ વરદાન વાલા ભક્તો મૂળજી શર્મા માતાને એમ કહે છે કે સત્ય થશે અને તમારા હાથની રસોઈ જમશે ભગવાન. આવી વાત મૂળજી શર્મા કરે છે પોતાની માતાને. સમય જતા જતા વિક્રમ સંવત 1856માં વરણી રાજનો રામાનંદ સ્વામી સાથે મેળાપ થયો પીપલાણામાં અને પીપલાણામાં મહાદીક્ષા મહોત્સવ પ્રસંગે રામાનંદ સ્વામીએ બધા ગામો ગામથી પોતાના આશ્રિતજનો જે હતા એ બધાને આમંત્રણ આપ્યું હતું અને બધા પધાર્યા. શેખપાટથી ભાદરાથી પણ મૂળજી શર્મા લાલજી સુતાર બધા ગયા હતા અને એ સમયે મૂળજી શર્મા માત્ર ને માત્ર 15 વર્ષના હતા. 15 વર્ષની ઉંમર હતી અને પીપલાણામાં નરસિંહ મહેતાને ઘરે પ્રથમ વર્ણીના દર્શન વાલા ભક્તો આ મૂળજી શર્મા ને લાલજી સુતારને થયા છે. નીલકંઠ વર્ણીના દર્શન થયા એટલે પૂર્વનો જે સ્નેહ હતો, પૂર્વનો જે સંબંધ હતો તે ઉભરાયો અને હૈયામાં અતિ આનંદ થઈ ગયો. લોહ ચુંબક જેમ ખેંચે એવી રીતે વાલા ભક્તો આ બંનેની વૃત્તિઓ વર્ણી વેશ ધારણ કરેલા જે શ્રીજી મહારાજ હતા, નીલકંઠ વર્ણીના મૂર્તિમાં ખેંચાણી વૃત્તિઓ, અને એ પ્રસંગ મહાદીક્ષાનો હતો. એટલે રામાનંદ સ્વામીએ નીલકંઠ વર્ણીને દીક્ષા આપી અને નારાયણ મુનિ અને સહજાનંદ સ્વામી આ બંને નામ પડ્યા. રામાનંદ સ્વામીએ સભા કરી, સભામાં રામાનંદ સ્વામીએ એક વાત કરી હતી કે અમે જે વાત કરી રહ્યા હતા કે અમે તો ડુગડુગી વગાડનારા છીએ, ખરા ખેલ ભજાવનારા તો આવશે, અને એ સભામાં સ્વામી એવી વાત કરી કે એ જે આવનારા હતા એ આ નીલકંઠ વર્ણી આવી ગયા છે, માટે તમે બધા જ એમની મરજીમાં રહેજો, એમની આજ્ઞામાં રહેજો. આવી વાત સદગુરુ રામાનંદ સ્વામી કરે છે. અને ઉત્સવ પૈતા પછી બંને લાલજી સુતાર અને મૂળજી શર્મા વિદાય લેવા જ્યાં જઈ રહ્યા છે ત્યારે સૌ પ્રથમ વર્ણિરાજના દર્શન કર્યા. નીલકંઠ વર્ણી ને રામાનંદ સ્વામી બંને બાજુમાં બેઠા હતા અને બંનેને પગે લાગ્યા ત્યારે નીલકંઠ વર્ણી કહે છે, રામાનંદ સ્વામી આ બંને તો મહાન મુક્ત છે. ત્યારે રામાનંદ સ્વામી કહે છે કે હા, બંને મહાન મુક્ત છે. વર્ણી કહે છે, આ લાલજી છે ને એ બહુ વૈરાગી છે, અને આ મૂળજી છે એ અખંડ અમારી મૂર્તિને ધારશે. ત્યારે શ્રીજી મહારાજ વર્ણી વેશે આવી વાત કરી હતી પીપલાણામાં. રામાનંદ સ્વામીએ પણ હા કરી, હા પાડી કે બંને મહાન મુક્ત છે. વર્ણિરાજ વિક્રમ સંવત 1858 ની સાલમાં વાલા ભક્તો પ્રબોધિની એકાદશીમાં સહજાનંદ સ્વામી નામે તરીકે જેતપુરમાં રામાનંદ સ્વામીએ ગાદી સોંપી સહજાનંદ સ્વામીને, અને એ પ્રસંગે પણ રામાનંદ સ્વામીએ બધાને બોલાવ્યા હતા, અને ત્યાં પણ વાલા ભક્તો મૂળજી શર્મા અને ત્યારે તો સુંદરજી પણ એમની સાથે પધાર્યા હતા. અને એ વાત વાલા ભક્તો હરિલીલામૃત ગ્રંથમાં લખાણી છે.
મૂળજી દ્વિજ છે ભાદરાના, તેના સુંદરજી ભાઈ નાના, બંને લાગ્યા પ્રભુ જેને પાય, ભલી ભેટ કરી એક ગાય.
બંને ત્યાં બધાયરા જેતપુરમાં મહારાજને પગે લાગ્યા અને ગાય ભેટ કરી.
રામાનંદ લાગ્યા ત્યાં કહેવા, છે આ વિપ્ર મોટા મુક્ત જેવા.
એ પ્રસંગે પણ રામાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કહે છે કે આ મુક્ત મોટા છે.
સુણી હસિયા હરિ સાક્ષાત, ઉરયાણી ભવિષ્યની વાત.
મહારાજે સાંભળી આ વાત ત્યારે મહારાજ પણ હસ્યા, અને મહારાજ કહે છે ભવિષ્યની વાત.
એક થાશે ગુણાતીતાનંદ, શિવાનંદ બીજા જગવંદ.
અને બીજા શિવાનંદ થશે.
કથા સાંભળીને એવી સારી, અભે સિંહ ત્યાં વાણી ઉચ્ચારી.
હરિલીલામૃત ગ્રંથમાં અચિંત્યાનંદ વર્ણી અને અભયસિંહનો સંવાદ છે. આવી કથા જ્યાં અચિંત્યાનંદ વર્ણી અભયસિંહ રાજાને સંભળાવે છે, અને ત્યારે અભયસિંહ રાજા કહે છે,
ગુણાતીતાનંદ ગુરુ મારા, ઉપદેશ મને આપનારા.
અભયસિંહ રાજા એમ કહે છે કે હા હા સ્વામી, એ જ ગુણાતીતાનંદ સ્વામી મારા ગુરુ.
એની વાત સાંભળીને, એની સાંભળીને આવી વાત, મને ઉપજો આનંદ અઘાત.
હવે શ્રી રાજા કહે છે, એ વાત સાંભળીને મને રહ્યામાં ખૂબ આનંદ થયો. આ પ્રસંગે પણ ન્યા પધાર્યા અને આ વાત બની. પછી બંને જણા પાછા પોતપોતાના ગામે ગયા. મૂળજી શર્મા વાલા ભક્તો ભગવાનની મૂર્તિને અખંડ ધારતા હતા, મૂર્તિમાં અખંડ નિમગ્ન રહેતા હતા. ત્રણેય અવસ્થામાં શ્રી હરિજી મહારાજની સાથે રહેતા હતા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં ભગવાનને દેખે. નાની ઉંમરમાં વાલા ભક્તો એક વખત મૂળજી શર્માને ખભે ગુમડું થયું. ખૂબ પીડા થતી હતી, સહન થતી નહોતી, પણ મૂળજી શર્મા તો આત્મા રૂપે થઈને એ પીડા સહન કરતા હતા. એ ગુમડું કોઈ વાતે પાકે નહીં,
ખૂટે નહીં, એ બધી પીડા મૂળજી શર્મા તો સહન કરતા હતા, પણ પરિવારજનોને એ પીડા જોઈ શકાતી નહોતી. આ નાનો એવો બાળક આ પીડાને કેવી રીતે સહન કરે છે, બધાને નવાઈની વાત લાગતી હતી. મૂળજી શર્માને પણ ક્યારેક ક્યારેક પીડા વધે એટલે રાત્રિએ ઊંઘ ના આવે, એટલે મૂળજી શર્મા તરત જ ભગવાનને સંભાળવા લાગે, ભગવાનનું સ્મરણ કરે. અને સ્મરણ કરતા કરતા એક દિવસ ફાલા ભક્તો એ જે ઓરડામાં સૂતા હતા એ ઓરડામાં અંજવાળા થયા, અને શ્રી હરિજી મહારાજ એ પ્રકાશમાં ભગવાનને દર્શન દીધા, અને મહારાજની મૂર્તિ મૂળજી શર્મા નિરખવા લાગ્યા. શ્રીજી મહારાજે પીળું પિતાંબર પહેર્યું હતું, રાતું પિતાંબર ઓઢ્યું હતું, અને દક્ષિણી પાઘ મસ્તક ઉપર બાંધી હતી, અને શ્રીજી મહારાજના ભાલમાં કેસર ચંદનની અર્ચા કરી હતી, ભાલમાં તિલક ચાંડલો હતો, અને ચરણે શ્રીજી મહારાજે ચાખડીઓ પહેરી હતી, અને એ મૂર્તિનું દર્શન મૂળજી શર્મા કરી રહ્યા છે. મનની વૃત્તિઓ મૂળજી શર્માની બધી મૂર્તિમાં ખેંચાઈ ગઈ, અંતરમાં આનંદ આનંદ વર્તાણો, અને એ આનંદમાં ને આનંદમાં મૂળજી શર્માની જે એ પીડા હતી, એ ગુંડું થયું હતું, એ પીડા બધી વિસરાઈ ગઈ. ઘણી વાર જો ને આપણને જરાક કંઈક વાગ્યું હોય, પણ કંઈક એવા પ્રસંગે આપણને કંઈક આનંદ હોય, આપણી વૃત્તિઓ ત્યાં ન હોય, આપણને બીજે સુખ મનાણું હોય ને એ સુખ માણતા હોય ને, ત્યારે ગમે એટલી પીડા થતી હોય ને ત્યારે એ આપણે બધું ભૂલાઈ જાય, અને પછી જ્યારે નવરા બેસીને ત્યારે એમ થાય કે હાલો હાથ દુખે છે. કાલે આ બધા હવાર ધ્યાન સુધી ઠેકડા મારવા ગયા હતા નહીં, ત્યારે કાંઈ વાંધો ન આવે, પણ હવે એમ થાય આ બધા પગ પકડાય છે ને હવે દુખે છે બધું, પછી થાય પીડા. મૂળજી શર્માને તો ભગવાનની મૂર્તિમાં સુખ મનાણું હતું, બધી પીડા ભૂલાઈ ગઈ. ભાવ સમાધિમાંથી જાગ્યા એટલે મૂળજી શર્માને જે ગુમડું થયું હતું એ ફૂટી ગયું, બગાડ બધો નીકળી ગયો, પીડા ટળી ગઈ. અને ત્યારથી મૂળજી શર્મા એમ કહે છે કે મૂર્તિ અખંડ અંતરમાં દેખાતી હતી. બધાને આશ્ચર્ય થયું, કેટલી દવાઓ કરી, ઔષધિઓ કરી, પણ તેમ છતાંય આ ગુમડું પાકતું નહોતું, ફૂટતું નહોતું, અચાનક એક રાતમાં ફૂટી ગયું. આ કંઈક સાધારણ બાળક નથી, આ કંઈક અલૌકિક છે, આ બાળક સામાન્ય નથી. વિક્રમ સંવત 1849 ની સાલ, વાલા ભક્તો ભાદરવો માસ હતો, શ્રીહરિજી મહારાજ હાલારમાં વિચરણ કરતા કરતા મોડા અલૈયા શેખપાડ એ બધે વિચરણ કરી રહ્યા છે, અને અલૈયા મોડા જ્યાં હતા ત્યારે આ શેખપાડથી અને ભાદરાથી બંને લાલજી સુતાર અને મૂળજી શર્મા ત્યાં ગયા હતા. ત્યાં પણ મૂળજી શર્માને દિવ્ય દર્શનની અનુભૂતિ થઈ, અને દિવ્ય દર્શનની અનુભૂતિ ગુણાતીતાનંદ સ્વામી પોતાની વાતોમાં પણ એ નોંધી છે. સ્વામી કહેતા, અલૈયા મોડા ગયા હતા ત્યાં મેં મહારાજના દર્શન કર્યા, અમારા હૃદયમાં મૂર્તિ દેખાતી અને બહાર બિરાજતી જે ભગવાનની મૂર્તિ હતી એ બે એક થઈ ગઈ. જે અખંડ અમે અંતરમાં ધારી રાખતા હતા એ મૂળજી શર્મા એમ કહે છે, સામે જે બેઠા હતા અલૈયા મોડા ગામમાં એ બે એક થઈ ગઈ. ત્યારથી અમને સર્વોત્કૃષ્ટ નિશ્ચય થઈ ગયો છે. ત્યારે મૂળજી શર્મા એમ કહે છે, અમને નિશ્ચય સર્વોપરીપણાનો થઈ ગયો, સર્વેના કારણ આ એક છે. આ શ્રીજી મહારાજ જ તે જ સર્વના કારણ છે, સર્વ અવતારના અવતારી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, આવો નિશ્ચય ત્યારે થઈ ગયો હતો. ત્યારથી માંડીને આજ પર્યંત ગુણાતીતાનંદ સ્વામી એમ લખે છે કે અમને એ જ સ્વપ્નને અમે એ જ સ્વરૂપને જીવના હૃદયમાં ઘાલી દેવા રાત દિવસ માંડ્યા છીએ. સ્વામીએ પોતાની વાતમાં વાત લખી છે. મારા સ્વામી કહે છે કે એ સ્વરૂપને જેને અમે અખંડ ધારી રહ્યા હતા અને જે બાર બેઠા હતા એ એક થઈ ગયા, અને અમને નિશ્ચય થઈ ગયો એ સ્વરૂપને અમે જીવના હૃદયમાં ઘાલવા માટે દિવસ રાત માંડ્યા છીએ. અને સ્વામીએ કેટકેટલી વાતો કરી. વાલા ભક્તો, આવી રીતે મૂળજી શર્માને ઘણી ઘણી વાર મહારાજ પોતાની મૂર્તિનો અલૌકિક ઐશ્વર્ય બતાવી અને ભગવાનનો નિશ્ચય સુદૃઢ થતો હતો. હજી ઘણા મૂળજી શર્માના પ્રસંગો છે, કથાનો સમય પૂરો થઈ ગયો છે. થોડીક વાર વાલા ભક્તો આપણે હરિસ્મરણ કરીએ, ત્યારબાદ બીજી કથા જે છે આવતીકાલે સાંભળશું.